વાર્તા 44 સંવત 1983 ફાગણ વદ 4 સવારે સભામાં કથા વંચાઈ રહ્યા પછી બાપાશ્રી બોલ્યા, જે આ મહારાજની મૂર્તિ પ્રતિમા રૂપે છે તે દિવ્ય અક્ષરધામમાં છે તે જાણવી. આ સભા દિવ્ય અક્ષરધામની છે તે જો અમે ખોટું કહેતા હોઈએ તો અમને નરનારાયણના સમ છે એમ મહારાજે સમ ખાધા છે. આ સભા અનાદિ મુક્તની છે. આ સભામાં પ્રત્યક્ષ મહારાજ બિરાજે છે તે જો અમે ખોટું કહેતા હોઈએ તો અમને ભાર છે. એ બે વાતો દ્રઢ કરવી જોશે. એ બે વાતો દ્રઢ થઈ તો અંતર્વૃત્તિ થઈ જાણવી. જો એ બે વાતો સિદ્ધ થાય તો ખરેખરો એકાંતિક થાય. તે એકાંતિક કેને કહીએ? તો આંખે આંધળો થાય, કાને બહેરો થાય, ત્વચા રસના આદિના સર્વે વિષય રહિત થયો ને માહી રાગ ન રહે તે એકાંતિક કહેવાય. તે કૃપાનો પાત્ર થયો. પછી પરબ્રહ્મ પરમાત્મા ભગવાનને આત્મામાં પધરાવે ત્યારે પરમ એકાંતિક થાય છે. તે ખરી કૃપાનો પાત્ર થયો. પછી મહારાજ તેના ઉપર પૂર્ણ દયા કરે ત્યારે અનુભવ જ્ઞાન મૂર્તિમાંથી છૂટે છે. તે અનુભવ જ્ઞાન ભક્તને મૂર્તિમાં ખેંચે છે ને મૂર્તિમાં જોડી દે છે ત્યારે અનાદિ મુક્ત થાય છે. સાધન કાળમાં પણ મોટાની કૃપા હોય તો જ સિદ્ધ થવાય છે. મોટાની સહાયતા વિના કાંઈ થાય નહીં. ઇન્દ્રથી લઈને અક્ષર સુધી સાધન છે. અક્ષરથી પર એકાંતિક, પરમ એકાંતિક થાય ત્યારે કૃપા થાય. પછી કૃપાથી મૂર્તિના સુખમાં પહોંચાય છે. એ સારું મોટા અનાદિ સાથે દ્રઢ આત્મબુદ્ધિ કરવી, જેવી દેહને વિશે આત્મબુદ્ધિ છે તેવી કરવી. મહારાજ અને મોટાની આજ્ઞા બરાબર પાડવી. ઉપાસના પરિપક્વ સમજવી. મૂર્તિમાં ધ્યાને કરીને જોડાવું. તે જો પ્રત્યક્ષ મહારાજની મૂર્તિ પધરાવીને પ્રદક્ષિણા કરે તો અનંત બ્રહ્માંડ, અનંત અક્ષર, અનંત પાર્ષદ ને દિવ્ય સભા તે સર્વે આવી જાય છે. પછી સ્વામી વૃંદાવનદાસજીએ પૂછ્યું, જે બાપા, અનુભવ જ્ઞાન મૂર્તિમાં ખેંચે છે તે અનુભવ જ્ઞાન કોને કહીએ? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે મૂર્તિમાં ખેંચે છે, મૂર્તિનું પ્રમાણ કરે છે, મૂર્તિના સુખનું પ્રમાણ કરે છે અને મૂર્તિમાં જોડાવે છે તે અનુભવ જ્ઞાન કહેવાય. અને એમ જાણે જે આ ગોપાળાનંદ સ્વામી, આ મુક્તાનંદ સ્વામી, આ બ્રહ્માનંદ સ્વામી, આ દાદા ખાચર, આ પર્વતભાઈ, એવી રીતે જાણપણું રહે તે અનુભવ જ્ઞાનથી રહે છે. પછી મધ્ય પ્રકરણનું 47મું વચનામૃત વંચાતું હતું. તેમાં આવ્યું, જે આ રોગે સારું સારું ખાવાનું ખંડન કરી નાખ્યું તે મુમુક્ષુ હોય તેને એમ જણાય, જે આ ક્ષય રોગ રૂપે મોટા પુરુષનો સમાગમ થયો. ત્યારે બાપાશ્રી બોલ્યા, જે ભગવાનના ભક્તને રોગ થાય તો મોટાનો સમાગમ મળ્યો જાણી તેમાં દુઃખ માનવું નહીં. ત્યારે પુરાણી હરિપ્રસાદ દાસજીએ પૂછ્યું, જે રોગ સમાગમમાં વિઘ્ન કરતો હોય તો કેમ કરવું? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે મૂર્તિમાં અને સંતમાં હેત રાખવું. મૂર્તિમાં હેત હોય તો હજાર ગાઉ છેટે હોય કે લાખ ગાઉ છેટે હોય તો પણ મહારાજને મોટા પાસે જ છે. અને ખરું હેત હોય તો જળમાં, અગ્નિમાં, ગમે તે ઠેકાણે હોય તો પણ મહારાજ તથા મોટા ભેગા રહે, દર્શન આપે અને રક્ષા કરે. જેમ કૈવલ્યાનંદ સ્વામીને જળમાં દર્શન દીધા અને રક્ષા કરી, તથા જેમ મામૈયા ભક્તે હે સ્વામિનારાયણ બાપા એમ હેતથી સંભાર્યા, તે વખતે મહારાજે દર્શન આપ્યા એમ હેતથી સંભારે તો મહારાજ સાથે રહે। આવી દિવ્ય સભામાં મહારાજ પ્રત્યક્ષ બિરાજે છે, મંદ મંદ જુએ છે, મંદ મંદ હસે છે, મંદ મંદ બોલે છે, મંદ મંદ પ્રસાદી આપે છે, પણ જેને દિવ્ય દ્રષ્ટિ થાય તે દેખે। પછી લાલુભાઈએ પૂછ્યું, જે અનાદિમુક્ત દ્વારે શ્રીજી મહારાજ સુખ આપે છે એમ કહેવાય છે, તે શું સમજવું? ત્યારે બાપાશ્રી બોલ્યા, જે અનાદિ તો મૂર્તિરૂપ છે, દ્વાર તો બીજા સાધનિક ભક્તને સમજાવવા કહેવાય, પણ અનાદિ તો મૂર્તિ સ્વરૂપ છે, મૂર્તિથી જુદા નથી। તો પણ દાતા ભોક્તા અને સ્વામી સેવક પણ દ્રઢ રહે છે, તેમની સાથે ભાષણ કરીએ છીએ, તે સભામાં બેઠા છીએ, એ કેવી મોટી પ્રાપ્તિ છે। અક્ષર છે તે તો પોતાની જુદી સભા કરીને બેઠા છે, અક્ષરમાં જાવું છે એમ જે કહે છે તે પણ આ સુખમાં રહી ગયા, રહી ગયા, રહી ગયા। આ સુખ તો બહુ જબરું છે, સુખના ઢગલે ઢગલા છે, તે સુખ અત્યારે જીરવાય નહીં, તેવો પાત્ર થાય ત્યારે તે સુખ ભોગવાય, તે સુખ જ્ઞાને કરીને ઓળખાય ત્યારે અહોહો થાય, દીવાના મસ્તાના થઈ જવાય। તે સુખ મહારાજને કહીને તમને અપાવશું, શ્રીજી મહારાજ અમારું નહીં માને? માનશે, જરૂર માનશે જ। મહારાજે જય સચ્ચિદાનંદ કહ્યા તે શું? તો પોતાના વહાલા અનાદિ મુક્તને સંભાર્યા। આ સંત છે તે પરભાવમાં અવતાર છે અને અવરભાવમાં સંત છે, તેથી એમ જાણવું જે શ્રીજી મહારાજ અને મોટાને લઈને આપણી મોટપ છે, માટે કોઈ પ્રકારનું માન આવવા દેવું નહીં। માન છે તે સર્વે સાધનમાં આગળ પડે છે, જેમ રાજા જતો હોય તેની આગળ ઘોડેસવાર દોડ્યો જાય, તેમ માન છે તે સર્વે સાધનમાં આગળ પડે છે, પણ મહારાજ અને અનાદિની આગળ આ સાધનિક શી ગણતરીમાં છે? કાંઈ નથી। હજારો સાધનિક સંત હોય તે અનાદિ મુક્તની તુલ્ય થાય નહીં, તે એકાંતિક, પરમ એકાંતિક, ઉપશમ અવસ્થાવાળા અને નિરાવરણ દ્રષ્ટિવાળા, સ્વતંત્રપણે તેડવા જાય એવા સત્સંગમાં હોય। પણ અનાદિ મુક્તની વાત તો અલૌકિક છે, તે તો મૂર્તિમાં રસબસ રહ્યા થકા શ્રીજી મહારાજના સંકલ્પે કરીને દેખાય છે। એવા મહા અનાદિ મુક્ત તો બહુ ચમત્કારી તથા પ્રતાપી હોય, તે પર વાત કરી જે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી જ્યારે પૂર્વાશ્રમમાં હતા ત્યારે એક વખત મહારાજના દર્શને જેતલપુર આવ્યા, ત્યાં મહારાજના દર્શન કર્યા। તે સમયે મહારાજે પણ ખુશાલભાઈને બહુ હેત જણાવીને અત્યંત સુખ આપ્યું। પછી મહારાજ વારે વારે એમ કહે છે, આ તો બહુ મોટા મુક્ત છે। એવામાં દામોદરભાઈ શ્રીજી મહારાજને થાળ જમવા બોલાવવા આવ્યા, ત્યારે મહારાજે કહ્યું, જે તમે ગંગામાને પૂછો કે અમે એકલા આવીએ કે મંડળે સહિત આવીએ। ત્યારે દામોદરભાઈએ ગંગામાં પાસે આવીને મહારાજે કહ્યું હતું તેમ સર્વે વાત કરી, ત્યારે ગંગામાએ કહાવ્યું, જે મહારાજ થાળ તમારા સારું કર્યો છે તે તમે સર્વે જાણો છો, માટે તમારી મરજી હોય તેમ કરો। પછી મહારાજ મંડળે સહિત જમવા ચાલ્યા, તે મહારાજ અને ખુશાલભાઈ બંને હાથ ઝાલીને આગળ ચાલ્યા આવે। ત્યાં વાટમાં એક ખાલી કૂવો આવ્યો, તેમાં કેટલાક ભૂત કળાહોળ કરતા હતા, ત્યારે મહારાજ કહે કે જુઓ તો ખરા આ શું થાય છે, એમ કહીને મહારાજ તથા ખુશાલભાઈ એટલે કે ગોપાળાનંદ સ્વામી એ કાંઠા ઉપર ઊભા રહીને તેના સામે કૃપા દ્રષ્ટિ કરી અને સ્વામીશ્રીએ તે સર્વે ભૂતનો મહારાજની ઈચ્છાએ કરીને મોક્ષ કર્યો. પછી ત્યાંથી ઘેર પધાર્યા. મહારાજ તો ખુશાલભાઈ ઉપર વારે વારે બહુ હેત જણાવે ત્યારે ગંગામાને મહારાજે કહ્યું છે, તમે આમને ઓળખો છો? ત્યારે ગંગામાએ કહ્યું છે, ના મહારાજ. ત્યારે મહારાજે કહ્યું છે, આ તો બહુ મોટા છે. પછી ગંગામાં પણ મહારાજ તથા ખુશાલભાઈના સામુ બહુ જ જોઈ રહ્યા. ત્યારે મહારાજ બોલ્યા છે, હવે જમવા સારું જે થાળ કર્યો હોય તે બહાર લાવો. એમ કહીને મહારાજે સંતને પંક્તિ કરવાની આજ્ઞા આપી. એથી પંક્તિ થઈ. પછી મહારાજ પોતે પીરસવા ઉઠ્યા. ગંગામાએ જે થાળ બહાર મૂક્યો તેમાંથી મહારાજે બે ભાગ કર્યા. તે અર્ધો ભાગ લઈને મહારાજે ખુશાલભાઈને કહ્યું છે, આવો આ પંક્તિમાં પીરસો. ત્યારે મહારાજની આજ્ઞાથી ખુશાલભાઈ થાળ લઈને પંક્તિમાં પીરસવા માંડ્યા. તે અડધા થાળમાં સર્વે સંતને બે ત્રણ વાર પંક્તિમાં ફરીને ખૂબ જમાડ્યા. આવો એમનો પ્રતાપ જોઈને ગંગામાને બહુ જ આશ્ચર્ય થયું. પછી મહારાજ અને ખુશાલભાઈ બે ભેળા જમવા બેઠા. તે જમતા જમતા મહારાજ તેમના ઉપર બહુ હેત જણાવે. તે ગંગામાં પણ સામું જોઈ રહ્યા છે, આ તે કોણ છે? નવા છે પણ ચમત્કારી બહુ જ છે. તે સમયે મહારાજ તથા ખુશાલભાઈ બંનેની મૂર્તિમાંથી જડેલાટ તેજના સમૂહ નીકળવા માંડ્યા. તે બે રૂપ મહારાજ જેવા જ દેખાણા. એ જોઈને ગંગામાં તો બહુ જ આશ્ચર્ય પામ્યા, જે આ બંનેમાં મહારાજ કોણ? પછી થોડીવાર તેવા દર્શન દઈને મહારાજે તેજ સમાવી પ્રથમના જેવું રૂપ ધારણ કરી દર્શન દીધા. એમ મહારાજ અને અનાદિમુક્ત જુદા નથી. તે અનાદિમુક્ત મૂર્તિમાં રસબસ રહ્યા થકા સેવક ભાવે સુખ ભોગવે છે. માટે મહિમા સમજવો ને સુખ તો મૂર્તિમાં જ છે. તે જોડાવાય તો સુખીઓ થવાય. માટે રસબસ રહેવું. જીવને કાર્યમાં બહુ તાન છે, પણ કારણ મૂર્તિ વિના કારણ શરીર ટળે નહીં. માટે ધ્યાન ભજનનો આગ્રહ રાખવો. મંદવાળમાં જેમ તણાઈ જવાય છે તેમ સર્વે ક્રિયામાં મહારાજમાં વૃત્તિ રાખવી અને આવા અનાદિમુક્તને વિશે હેત ને વિશ્વાસ રાખી મહિમા સમજવો. તે જો હેત અને વિશ્વાસ હોય તો બહુ કામ થાય અને મૂર્તિને સુખે સુખીઓ થઈ જવાય. બપોરે મેડા ઉપર આસને સ્વામી વૃંદાવન દાસજીએ કહ્યું છે, બાપા તમારો દાખલો ઘણો છે. ત્યારે બાપાશ્રી બોલ્યા છે, સ્વામી મહારાજે અનંત મનવારો ભરવાનું ધાર્યું છે. એમના મુક્તનું પણ એ જ કામ છે. એ તો સંકલ્પ માત્રમાં અનેક જીવને મૂર્તિના સુખમાં મૂકી સુખિયા કરી દે, એને દાખલો શું પડે? આ સમયે મહારાજે કલ્યાણનું બહુ સુગમ કર્યું છે. આગળ તો રાફડા થઈ જતા તોય કલ્યાણનું કાચું, અને આજ તો નાના નાના સત્સંગીના દીકરા પણ મૂર્તિના સુખની વાતો કરે છે. આ બધો પ્રતાપ શ્રીજી મહારાજનો ને તેમના અનાદિ મહામુક્તનો છે. મુક્ત તો મૂર્તિથી જુદા રહેતા જ નથી. તેથી જેમ મહારાજ કલ્યાણકારી તેમ એ પણ એવા જ. આ સમય બહુ ભારે આવી ગયો. જુઓ ને, આ દેશમાં અક્ષરધામ જેવું મંદિર, શ્રીજી મહારાજનો પ્રતાપ તો બહુ જબરો. ગામો ગામ મોક્ષના દરવાજા ઉઘાડા મેલ્યા છે. કોઈ આવો, કોઈ આવો, જેને જોઈએ તે આવો મોક્ષ માગવા. આજ ધર્મવંશીને દ્વાર આવો ઉત્તમ અવસર મળ્યો છે એમ જાણી પોતાનું પૂરું કરી લેવું. પછી બાપાશ્રી એમ બોલ્યા છે, ભગવાનના મળેલા કોને કહીએ? તો જેને માનસી પૂજા કરતા, ધ્યાન કરતા, મૂર્તિમાંથી પાછા ખેંચવા પડે તેવી રીતે મૂર્તિમાં જોડાઈ જાય તે મળેલા કહેવાય, અને સેવામાંથી પાછા વાળવા પડે તેમ સેવામાં જોડાય તે મળેલા કહેવાય. આ પ્રત્યક્ષ ભગવાનને પૂજેલા પુષ્પ પણ આત્યંતિક કલ્યાણ કરે, માટે અહીં હેતે કરીને ભગવાનનું ધ્યાન કરવું, કથા વાર્તા કરવી ને સાંભળવી, કીર્તન બોલવાને શીખવા, તે મને 1164 કીર્તન કંઠે આવડતા હતા. તે બીજા કીર્તનિયા સાથે કીર્તન બોલીએ અને કીર્તનની ઝોક મચાવીએ, મંદિરમાં કીર્તન બોલીએ, વાડીમાં બોલીએ, અત્યારે પણ કેટલાક છોકરાઓને એ નોરે ચડાવ્યા છે. તે મંદિરમાં આવીને કીર્તન બોલે ને કથા થઈ રહે ત્યારે વળી બોલે અને પછી છેલ્લી બાકી પણ બોલે, એમ 3-4 થોકે કીર્તન બોલાવીએ, માટે કીર્તન બોલવા શીખવામાં મહારાજ અને મોટા રાજી થાય. વાર્તા 44 પૂર્ણ.